સાધન જે જીવનનો આધાર છે, કોઈ પણ સાધન વડે માણસ સુવિધાઓ પ્રાપ્ત કરતો હોય છે, સુખ સાધન છે જેના વડે એને પોતાને પોષણ મળે છે. અહિયાં સાધન છે સદગુરુનું, એ સાધન છે આધ્યાત્મિક, લૌકિક નથી. એ સાધન છે સાત્વિકતાનું, સંયમનું, સદાચારનું. અને એ સાધન સૂક્ષ્મ છે, સાધન સૂક્ષ્મ છે કે જે સાધન વડે માણસ પોતાને કંઈક સુખી અનુભવે છે, કંઈક પોતાને પ્રાપ્ત છે એમ સમજતો હોય છે. તો અધ્યાત્મનું સાધન જ્યારે મળે અને એના પોતાના જીવનની અંદર અધ્યાત્મના સાધનનો ધીરે ધીરે ઉત્કર્ષ થતો જાય, એની ઉન્નતિ થતી જાય, તેમ તેમ એના જીવનમાં આવનારા પરિવર્તન, એનાથી પ્રાપ્ત થતા પરિણામ અને એનાથી એને મળતી સુવિધાઓ સુખ શાંતિની, તો એ સાધન છે અધ્યાત્મનું. પોતે શરૂઆત કરે છે, ધર્મના માર્ગની અંદર પ્રવેશ કરે છે અને ત્યાંથી અધ્યાત્મના માર્ગે આગળ વધે છે. સાધન મેળવે છે કોઈ મહાપુરુષો પાસેથી, સદગુરુ પાસેથી મેળવ્યા પછીથી એમાં એ પ્રયત્ન કરે છે, પુરુષાર્થ કરી રહ્યો છે અને જે કંઈ એને અનુભવાય એ સાધનમાંથી, એમાંથી એ પ્રગતિના માર્ગે ધીમે ધીમે આગળ વધતો જાય. અધ્યાત્મનું સૂક્ષ્મ સાધન મળ્યું ઉપાસનાનું, એ ઉપાસના કરવા માંડી એને પોતાને સંતોષ થતો હોય, એને પોતાના જીવનમાં કંઈક આનંદની અનુભૂતિ થતી હોય કે નહીં આ સાધન વડે હું સાચે જ કંઈક મેળવી રહ્યો છું, હું કંઈક આગળ વધી રહ્યો છું, એનો ઉત્સાહ એને સતત એમાં ને એમાં પરવેલો રાખે. અને જો માણસ સતત અનુભવ નો પુરુષાર્થ કર્યા કરે ને પુરુષાર્થ થી પ્રાપ્ત થનારો અનુભવ મેળવ્યા કરે તો એનામાં ઉત્સાહનો ઉત્તરો ઉત્તર વધારો થશે જ. અને જ્યાં અધ્યાત્મની સાત્વિક અને શુદ્ધતા વાળી, પવિત્રતા વાળી એને જેમ જેમ સ્થિતિ પ્રાપ્ત થતી જાય, તેમ તેમ એને પોતાને એમ થાય કે મારો ઉત્કર્ષ થઈ રહ્યો છે, હું આગળ વધી રહ્યો છું. ઉપાસના કરતા કરતા સ્થિરતા આવે અને સ્થિરતા ધીરે 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 વધવા માંડે. બાળક છે, જુવાન થાય ત્યારે એના તોફાન, એના આક્રોશ, એનો ગુસ્સો બધું જ હોય એનામાં. પણ જયારે સંસારનો અનુભવ લેવા માંડે અને જેમ જેમ આગળ વધવા માંડે, તેમ તેમ એ માણસના તોફાનો, એનો ગુસ્સો, એની ગરમી ઓસરતા જશે. અને એક વખત એવો આવશે કે આ માણસ તો બહુ ભલો છે, આ તો ઠરેલ માણસ છે. પેલા તો તોફાની, હા, દરેક બાબતને એના ક્રમમાંથી પ્રવેશ કરવો પડતો, પસાર થવું પડતું હોય છે દરેક પ્રક્રિયામાંથી, જેને આપણે અંગ્રેજીમાં પ્રોસેસ કહીશું. કોઈ પણ બાબતને પરિપૂર્ણ થવા માટે પ્રોસેસમાં એને જવું જ પડે અને ત્યાર પછી એ પરિપૂર્ણ બને, તૈયાર થાય. એમ માણસનું જીવન પણ બાળકોના તોફાન, ભણતર, ગુસ્સો, અકળામણ આ બધા જ એના જીવનમાં હોય રહેવાના જે અનુભવે, પછી જેમ જેમ કાર્યક્ષેત્ર ની અંદર વચ્ચે આગળ વધતો જાય, અનુભવ થતા જાય, ઠોકરો ખાતો જાય, તેમ તેમ એની મેતેજ એ ઢીલો પડશે, શાંત થશે અને સ્થિર થશે. દરેક પોતપોતાના જીવનનો વિચાર કરે કે આપણે આ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થયા છે. ખરા, તોફાને હતું, ગુસ્સો ખૂબ હતો, અને આજે ગુસ્સો કરો જોઈ, આજે તોફાન કરો જોઈ. આ તો બહુ સારા સજ્જન માણસ છે, કેવા શાંત ને સજ્જન છે, કેવા ઠરેલ છે, એ બધું જ અનુભવે આવે છે. અને માણસ એમાંથી પસાર થાય, એ પરિસ્થિતિમાંથી, એ પ્રોસેસમાંથી, ત્યારે એ તૈયાર થતો હોય છે. ત્યારે એનામાં સાચું ઠરેલ પણ આવે, સાચું માણસ પણ આવે. પછી એને ગુસ્સો કરવો છે તોય નહીં થાય, એને તોફાન કરવું તોય નહીં થાય. એ સમજે છે કે હું ગુસ્સો કરીશ કે તોફાન કરીશ તો એના પરિણામ આગળના શું હશે એને ખબર છે. એટલે સાધન ઉપાસનાનું અને જીવનમાં ક્રમે ક્રમે આગળ વધવાનું છે. તો એ સાત્વિક ઉપાસનાના સાધનની અંદર પણ માણસે કાળજી રાખવી જ પડે. એની પ્રગતિ જેમ જેમ થતી જાય તેમ તેમ એ પોતે જ શાંત થતો જાય, સંયમી થતો જશે. એકદમ તો નહીં થાય, પણ ધીરે ધીરે અનુભવ આવતા આવતા એ પોતે જ આપોઆપ સંયમી થતો જશે કે મારે શા માટે આવું ખોટું કામ કરવું, મારે આ પાપ શા માટે કરવું. અને જોયું છે કે એ અપરાધ કરવામાં, એ ખોટું કરવામાં મને કશો જ લાભ નથી થયો, માટે એ આખરે શાંત થઈ જશે. જેમ યુવાનીના તોફાનો ભયંકર હોય, ગુસ્સો પણ જબરજસ્ત હોય, કોનું સાંભળે ને વાત વાતમાં ગુસ્સો, પણ એ જેમ જેમ પોતાના જીવનમાં આગળ વધતો જશે, અનુભવતો જશે, તેમ તેમ એ પોતે આપોઆપ જ પોતાના સ્વભાવમાંથી એનું પરિવર્તન, પરિણામમાંથી જ પરિવર્તન આવશે. પરિણામ સિવાય માણસ પરિવર્તનને સમજતો જ નથી હોતો, પણ જયારે પરિણામ આવે ને ત્યારે પરિવર્તનને પોતાના જીવનમાં હા જરૂર છે. પરિવર્તન લાવવાની, સ્વભાવની, વ્યવહારની, જો આ પ્રમાણે જો વ્યવહાર ચાલુ રાખીશ, આ પ્રમાણનો જો સ્વભાવ રાખીશ, તો સમાજમાં કોઈ મારી સાથે નહીં રહે, મને કોઈ સમાજમાં ઉભો જ નહીં રહેવા દે. તો આ છે જીવનનું સાધન, અને આ છે સાધના. એમાંથી પરિપક્વતા અને પરિપૂર્ણતાની સફળતા એ માણસ પોતાના જીવનમાં અનુભવે. અને એટલે જ જે મહારાજે કહ્યું કે અનુભવ ઉર ઉપજે જ્યારે, ક્યારે ઉપજે? આપણા પોતાનામાં ઉપજવું એટલે ઉગવું. જેમ ભાઈ ખેતરની તમારી કેટલી ઉપજ છે? ખેતી કરી એટલે એની ઉપજ, કે મારી ખેતરની ઉપજ આટલી છે, કે તમારા આ વૃક્ષોની ઉપજ કેટલી? તો અહીંયા આગળ જય મહારાજે પોતાના શ્રીમુખથી કહ્યું, અનુભવ ઉર ઉપજે જ્યારે. એ અનુભવ પોતાનામાં છે, પોતાને સમજાય કે નહીં આ મારો અનુભવ છે, કે આ બાબત ખોટી છે, આનાથી મને નુકસાન થાય છે, આનાથી હું દુઃખી થઈશ, રોગી થઈશ, એટલે આપોઆપ એ અનુભવ પ્રમાણે પોતાનામાં પરિવર્તન લાવીને ઉભો રહેશે. અને પરિવર્તનના પરિણામ જ એને એમ થશે, ઘાસ જો આ બધું પસાર થઈ ગયું અને હું સુખી થયો. પણ ક્યારે? અનુભવે જ માણસ પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકે. જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે રવિ, અને જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે અનુભવી. અનુભવ ઉપજે જ્યારે, આ અનુભવ જયારે આપણા પોતાનામાં કોક આપણને ડાહી વાત કરે, સાચી વાત કરે, એને સાચો રસ્તો બતાવે, છતાં એને નહીં સમજાય. જ્યાં સુધી એને પોતાને અનુભવાશે નહીં ત્યાં સુધી બીજાની વાતને એ ક્યારે માનવા તૈયાર નહીં થાય, ગમે એટલી સાચી હશે. તો એક નાનું બાળક છે, એના પિતા કે એના દાદાની આંગળી પકડી ચાલે છે, કુદાકુદ કરતો ચાલે છે, ધમાલ કરતો ચાલે છે. એને ઘણી વાર ટોકવામાં આવ્યું, જો બેટા વાગશે હા, જો પડી જઈશ હા, જો ઠોકર વાગશે હા, છતાંય ન જ માને. પછી એક બે વાર ઠોકર વાગે ને પગમાંથી લોહી નીકળે ને, ત્યાર પછી એને કે કુદાકુદ કર, ના ના ના. કેમ? એ બાળકને કુદાકુદ કરવામાંથી અનુભવ મળી ગયો કે જો હું કુદાકુદ કરીશ ઠોકર વાગશે, પડી જઈશ વાગશે, લોહી નીકળશે, મારે દવાઓ ખાવી પડશે. એટલે ત્યાર પછીથી એ સરખો ચાલતા શીખે, સરખે રસ્તે ચાલતા શીખે. અનુભવ ઉપજે, માણસ આપોઆપ ડાયો થઈ જાય. સમજણ પૂર્વક ઘરમાં જુવાન છોકરા હોય જોજો, ધમાલ કરતા હશે, પછી પહેણાઈ દો જોઈ, હાવ ઢીલા ઢસ થઈ જશે. કારણ સંસારના અનુભવો થવા માંડ્યા. આપણે ત્યાં પેલા ગામડે જૂના જમાનામાં ગાય ભેંસ બળદ તોફાને ચડતા હોય ને, એને બે પગ વચ્ચે ડેરો બાંધી દે, ડેરો જ કે ને, હા એને ડેરો કે. એમ યુવાનીમાં તોફાન કરતા હોય ને, એમને ઘરે ડેરો બાંધી દે, એટલે તોફાન કરતા આપોઆપ બંધ થઈ જાય. આ અનુભવો છે કે સારા કે ખોટા અનુભવ થાય ત્યાર પછી માણસ તરત પોતાની જાતને સંભાળી લે, બીજાને તો પછી, પણ પોતાને થયેલા અનુભવ પ્રમાણે પોતાની જાત સંભાળતા માણસ શીખેલો જ હોય છે, એને શીખવાડવું નહીં પડે. પણ એને અનુભવ ના થાય ત્યાં સુધી તમે હજાર વખત શીખવાડો ને, એ તમારી વાતને નહીં માને. આ સ્પષ્ટ વસ્તુ છે કે કોઈ પણ તમે ખોરાક કેવો ખાવ છો એની પર તમારા આરોગ્ય અને આયુષ્યનો આધાર છે. કહેવામાં કે ભાઈ ઠરેલ માણસ છે કે ભાઈ આ પ્રમાણે ખાશો, ડોક્ટર તરત કહેશે સમજો ડાયાબિટીસ છે, ગેગરિંગ થયેલું છે, ખાવા પીવામાં સેમ, તો તે તરત સેમ રાખી દેશે. કેમ? કે ડોક્ટરે કહ્યું છે, અનુભવ છે, નહીતર દુઃખી થઈશું. એટલે આવા અનુભવ પોતાના અંતઃકરણમાં જાગૃત થાય. એ અંતઃકરણમાં જાગૃત થયેલો અનુભવ માણસને સાત્વિકતા તરફ લઈ જશે અને એને પોતાના જીવનની અંદર પોતાનું ખોટું કરેલું પોતાને જ અંદરથી એનો અંતઃકરણ બોલશે ને, આ કોન્શિયસ કહેશે કે આ ખોટું છે, આ પાપ છે, આ નુકસાન છે. એટલે એ પોતે જ પોતાની જાતને સંભાળી લેવા પ્રયત્ન કરશે અનુભવમાંથી. અધ્યાત્મના માર્ગે પણ આગળ વધ્યા અને ક્યારેક કોઈક એવી પરિસ્થિતિ આવી ગઈ ત્યારે માનસિકતા એવી અનુભવાય કે મારું પતન થઈ રહ્યું છે, એને અનુભવાય કે મારું પતન છે. તો એ પતનમાંથી એને કેમ બહાર નીકળવું? જો સમજવું છે ઠરેલ તો વિચારશે, અને એની પાસે જો સમજ શક્તિ નહીં હોય તો એ તે વખતે એ સમજણ પૂર્વક કોઈક સમજ્યું માણસ, કોઈ સંત, કોઈ મહાપુરુષની પાસે પહોંચશે કે મને આ સમજાતું નથી. જેમ કે ડોક્ટર પાસે જઈએ છીએ, ડોક્ટર સાહેબ શું થયું છે જુઓ ને, તો અને ડોક્ટર છે તે એનું નિદાન કરશે, નિદાન કરીને કે તને આ પ્રમાણે થયું છે. તો આપણે પણ આપણા જીવનની અંદર આવું કંઈક જે ઉપાસક માર્ગે સાધક તરીકે કંઈક એવું લાગે તો ભલે પોતાને ના સમજાતું હોય આ સાધના પથની અંદર, તો કોઈક મહાપુરુષની પાસે જઈને બેસી કે પ્રભુ આ પ્રમાણે છે મારું સાધન, હું કરું છું, પણ મને આવી અંદર અડચણો આવે છે, તો તરત એનું નિદાન થશે ડાક્ટરની માફક અને સાધકને એ સાધુ સાચો માર્ગ બતાવશે, એનું માર્ગદર્શન કરશે. તો જેમ એધાણી અનુભવ નહી કરીએ અને અનુભવની એધાણી કર્યા પછી તો જેમ મહારાજ કહે છે કે અનુભવ ઉપજે, જ્યારે આપણા પોતાને સમજાય, અંતઃકરણથી સમજાય, આપણો કોન્શિયસ આપણને કહી દે કે ના બરાબર છે, ક્યાં ખોટું છે, તો એ છે પ્રગતિનો માર્ગ આપણો ખુલ્લો થાય છે. જયારે જયારે આપણું અંતઃકરણ, આપણું કોન્શિયસ આપણને જગાડે, આપણને ડંડોળે, જો ઉઠ જાગ, આ ખોટું છે, આ નકામું છે, આ સાચું છે, બીજાના ઉપદેશથી નહીં સમજાય, નહીં બદલાય, એને ગમે એટલી શિખામણ આપીશું તો પણ એ પોતાની જાતે જ અંદરથી જ એ બોલતો હોય, પોતાનું જ અંતઃકરણ, અને એને કહે, એને પોતાને સમજાવતું હોય પોતે જ કે ભાઈ આ સારું નથી, આ ખોટું છે, આ નકામું છે, બસ જીવનનું પરિવર્તન. તો એ ક્યારે અનુભવો પૂરેપૂરા આપણને સમજાય ને અનુભવની અંદર પાછો વિશ્વાસ બેસે. ઘણા માણસ એવા હોય કે સટ્ટા બજારમાં જાય, હારી ને આવે, કોઈ કઈક પેલા છોડી દેના, પણ એ અનુભવ થયો છતાં છૂટે નહીં, બમણું પાછો રમવા જાય, ખુવાર થઈ જાય. તો આવી રીતે પોતાનામાં અનુભવ આવે છતાંય એ પોતાનું અંતઃકરણ ને સ્વીકારે નહીં, ત્યારે આ દશા થાય કે ભાઈ ના, હવે સટ્ટા બજારમાં જવું નથી, શેર બજારમાં, નહીતર મારી નાખશે. એ અનુભવ ઉપજે જયારે, ત્યારે એ પાછો પડે. જીવનની વિકૃતિઓમાં પણ, વાસનાઓની અંદર પણ જયારે માણસને પોતાને સમજાય કે મારી વિકૃતિઓ અતિ થઈ ગઈ છે, મારા વ્યસનો મને ખૂબ દૂર સુધી ઢસેડી લઈ જઈ રહ્યા છે કે જેનાથી હું દુઃખી છું, શરીરથી, પૈસાથી, ઘરથી, એને સમજાય અંદરથી બોલે પછી, ના ચલો હવે વ્યસન છોડી દો. વ્યસન છોડે એટલે આર્થિક એક બચત થઈ ગઈ, થોડા સમય પછી સાજો થઈ ગયો, દવાખાના બંધ થઈ ગયા, પોતે પછી પોતે સુખી થઈ ગયો કે હાશ. અનુભવ ઉર ઉપજે. આ બધા જ પ્રકારનો વ્યવહારિક અનુભવ આપણને આપણા પોતામાં થવો જોઈએ. અંતર્મુખતા આવી છે, સ્થિરતા આવી છે, પોતે પોતાની જાતે નક્કી કરે. ધ્યાનમાં બેસતી વખતે ભજનમાં શાંતિ મળે છે, માળા કરું છું ત્યારે સ્થિરતા આવે છે. આ બધા અનુભવો છે. અને એ અધ્યાત્મના માર્ગે આપણને આત્માનું સંધાન કરાવી આપે, આપણા પોતામાં આપણી પોતાની સ્થિરતા આવી જાય. પોતાનામાં છે કે પોતે બેઠા છે, પોતાની અંદર સ્થિરતા છે. કરીને પોતાનો રાખો, કરો, અજ્ઞાન બંધ હોય તે કાપો, એનું સૂચન છે. કરીને પોતાનો સ્થાપો, કોઈ બીજાનો નહીં. તમે પ્રાર્થના કરો કે મહારાજ કરીને પોતાનો સ્થાપો, એટલે તમે મહારાજનો માણસ બનાવી દો એમ નહીં, તમને મારા સેવક બનાવી દો એ વાત નથી. કરીને પોતાનો સ્થાપોનો અર્થ એ છે કે મને મારા પોતાના વૃત્તિઓની અંદર સ્થિરતા આપી દો. કરીને પોતાનો અંદર સ્થાપી દો. અને જે કઈ અજ્ઞાન હોય એ અજ્ઞાનને દૂર કરો. પણ આપણે આ વસ્તુ ઘણી વાર સાંભળી હશે, ગાઈ હશે, બોલ્યા હશે, સાંભળ્યું હશે, પણ સમજાયું નથી, સમજાયું નથી, અનુભવ નથી. આ બધી જ પ્રક્રિયા છે સમજાવવાની, અનુભવવાની, ત્યાર પછીથી એ સ્થિરતા આવે છે. અધ્યાત્મની ચરમસીમા એ પહોંચનારા જે સિદ્ધ મહાપુરુષો, એ તો જે પોતાની માન્યતાઓની પરિધિ છે એનાથી પર થઈ જતા હોય છે. આપણી માન્યતા ગમે તેટલી સાચી હોય, શુદ્ધ હોય, પણ એક પરિધિનું બંધન છે. આટલામાં જ તમે એને સત્ય માનો છો, પણ એથી બહાર તો ઘણું અનંત છે કે જેનો કોઈ પાર નથી. એટલે એ જે આપણો દાયરો છે એ સાત્વિકતાનો, એ ધર્મનો, એ અધ્યાત્મનો, પણ એ તો બંધન છે. એ દાયરો તો તમારા પૂરતો જ સીમિત છે. તમે એનાથી બહાર આવો, જુઓ અનંત છે. આપણે આપણા ઘરનો વિચાર કરીએ કે અમારું ઘર છે, અમારી માલિકી છે, અમારો દસ્તાવેજ છે. તમે ઘર પૂરતા એ ઘરના દાયરામાં તમે સીમિત થઈ ગયા. ફળિયાની વાત કરી તો દાયરો તો ખરો, પણ એ સહેજ ગામની વાત કરી, તમે તમારા દેશ નેશન કે એ તમારો દાયરો થઈ ગયો. પણ પૃથ્વી જગત તો આખો વિશાળ છે, આવડું નાનું થોડું છે. તમે પૃથ્વીનો પણ એક દાયરો થઈ ગયો, તમે માત્ર અખંડ મંડળ આકાર અનંત એ છે કે જેનો કોઈ અંત નથી, જેનો કોઈ પાર નથી, જેનું કોઈ માપ નથી. જયારે ત્યાં સુધી આપણે વિકસી આપણી વૃત્તિઓ વિકસે, ત્યારે તમે વ્યાપક બ્રહ્મના દાયરા સુધી બહાર નીકળી શકો છો. નહીતર માણસ વ્યક્તિગત સ્વાર્થને લીધે માત્ર પોતાના વ્યક્તિગત સ્વાર્થના દાયરામાંથી બહાર ન નીકળે. અહીં તો અનંત છે, એનો કોઈ પાર નથી, પણ ત્યાં સુધી પહોંચવા માટે અનુભવ ઉપજે. જ્યારે આપણી પોતાની વાસ્તવિકતાની પ્રતીતિ થાય. વાસ્તવિકતાની પ્રતીતિ કઈ? હું માત્ર શરીર નથી, હું આ સંસારના સુખ દુઃખ ભોગવવા વાળું એક ઢીંગલું નથી. બદનાચ્યા કરે, હું આત્મા છું. અરે આત્મા પણ એક દાયરો થઈ ગયો. હું છું પણ એ પોતાના પૂરતો, પરમાત્મા તો એથી વ્યાપક છે અને એ તો એટલો અનંત છે, એનો કોઈ પાર દિશા કે એની કોઈ સીમા જ નથી. એ રીતે સમજીને બહાર નીકળે તો હું ફક્ત આ શરીર નથી, આ શરીરની રહેનારી ચેતના એકલો હું નથી, હું તો આવડો મોટો છું. જેમ પાણીનો એક વરસાદનો એક છાંટો, એ જો એક હું એક છું, જુદો છું, આ બધા છે. પણ જયારે સમુદ્રમાં જઈને ભળી જાય ત્યારે એક હું તો આખો દરિયો છું. ત્યાંથી આવી ગયું એ, પોતે જ એમાં વિલીન થઈ ગયો. એમ આત્માનુભૂતિ પણ પરમ ની અંદર, વ્યાપક ની અંદર વિલીન થઈ જાય. શરીરમાં બેઠા છે ત્યાં સુધી જુદા છીએ, પણ શરીરમાંથી નીકળી ગયા પછીથી આ વ્યાપક ની અંદર વિલીન થઈ ગયા. પછીથી ખોવાઈ ગયા નહીં, એ વ્યાપક એ જ મારું સ્વરૂપ. અનુભવ ઉર ઉપજે જયારે, કે વ્યાપક ચેતના બ્રહ્મ છે એ જ હું છું. જેમ એક છાંટો દરિયાના પાણીની અંદર વિલીન થઈ ગયો અને પછી કોઈ પૂછે કે ભાઈ આ હું જ, કે કાલે કે આટલો નાનો હતો ને આટલો મોટો તું ક્યાંથી, તે હા હું એ વ્યાપકમાં જ છું, વ્યાપકનો જ છું. પાણીને જુદું પાડી શકો છો? જુદું પાડી બતાવો છો સમુદ્રમાંથી, તમે જે નાખ્યું એ નથી મળવાનું. એમ આપણી અનુભૂતિ પ્રમાણે આપણી ચેતનાને જયારે વ્યાપક બ્રહ્મની સાથે જોડી દઈશું ને, ત્યારે આપણું અસ્તિત્વ, અલગ અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. અનુભવ ઉર ઉપજે જયારે, મારું મન મરશે ત્યારે. મનની સાથેની વાત છે, વ્યાપક બ્રહ્મની સુધી પહોંચવાનું છે. એના માટે કહ્યું કે એ અનુભવ શું કરવા, પછી ભમવાનું શાને માટે, ક્યાં રખડવાનું હતું, ક્યાં જવાનું હતું. એક જગ્યાએ જ્યાં સ્થિરતા આવી ગઈ, જ્યાં અનુભૂતિ થઈ ગઈ, પછી ક્યાં ભટકવા જવાનું? આવે અને ત્યાં જવું, પેલા આવે અને ત્યાં જવું, અને ત્યાં જવું, ક્યાંય ભટકવાની જરૂર નથી. શું કરવા ભમશે, પછી આ મન ક્યાં ભમવા જવાનું? સ્થિરતા, મને મારા સ્વરૂપમાં સ્થિરતા છે. એમાં જગદંબા પણ છે, જગદીશ પણ છે, ઈશ્વર પણ છે, રામકૃષ્ણ વિષ્ણુ પણ એની અંદર જ છે. ક્યાંય બીજે જવું જ ના પડે અડધી રાતે દોડવા ભટકવા માટે. કેમ? બધું જ મારામાં છે. શું કરવા ભમશે, ઉર ઉપજે જયારે. અનુભવ જયારે, અનુભવ સાચી રીતે સમજાય અને પોતાનામાં સ્થિરતા આવે, ત્યાર પછી તેને આ જગતની દોડધામ આપોઆપ જ મટી જતી હોય છે.